તમે જો એવું માનતા હો કે ગુજરાતીઓ માત્ર ખાવામાં મેદાન મારી જાય એવા છે, તો તમને આજે એક એવા ગુજરાતી સાથે વાત કરાવીશ જે ખરેખર મેદાન મારી ગયા છે. એ છે પ્રકાશ ભટ્ટ. આ પ્રકાશ ભટ્ટ એટલે સૌરાષ્ટ્રના એક એવા જાણીતા ક્રિકેટર જેમણે 51 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3300 રન કર્યા છે. સૌરાષ્ટ્રની રણજી ટ્રોફીમાં ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. વેસ્ટ ઝોન માટે દુલીપ ટ્રોફી અને દેવધર ટ્રોફી રમ્યા છે, તો સાથે ઇંગ્લેન્ડ અને કેન્યામાં બકાયદા પ્રોફેશનલ ક્રિકેટ પણ રમ્યા છે. અત્યારે તેઓ BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના ઓફિશિયલ મેચ રેફરી છે. પ્રકાશભાઈ, SBS ગુજરાતી તરફથી હું જેલમ હાર્દિક તમારું ખૂબ સ્વાગત કરું છું.
થેન્ક યુ જેલમ, કેમ છો તમે?
બસ એકદમ આનંદમાં. પ્રકાશભાઈ, મેં આપી એટલી તમારી ઓળખાણ તો ઇન્ટરનેટ પણ લોકોને આપી દે એમ છે, પણ તમારા વિશે અને તમારી ક્રિકેટની કારકિર્દી વિશે તમે જ જો અમને વિગતે જણાવો તો અમને સ્વાભાવિક રીતે વધુ આનંદ થશે.
મારો બર્થ ભાવનગરમાં થયેલો અને ભાવનગરમાં લખેલી જયારે હું 15 વર્ષનો હતો ત્યારે ક્રિકેટનું કલ્ચર ખૂબ સારું હતું. એ જરસામાં ત્યાંથી લગભગ 6-7 રણજી ટ્રોફી પ્લેયર નીકળીને સૌરાષ્ટ્ર માટે રમતા હતા, એટલે એ ખૂબ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ત્યાંથી મને ક્રિકેટ રમવા માટે મળ્યું. ત્યારે ત્યાં કોચિસ બી એટલા સારા હતા કે જે યંગ ક્રિકેટર્સને ટ્રેન કરવા માટે ડે ઇન ડે આઉટ મહેનત કરતા હતા, એટલે અનિલ ઠકરાર, અશોક પટેલ, જયંતિભાઈ ધરજિયા એવા બધા જે ખૂબ સારા કોચિસ કહેવાય છે, ખેલાડીઓ પાસે ખૂબ મહેનત કરતા અને ખેલાડીઓને પણ મહેનત કરાવતા, એ સતત એમનું માર્ગદર્શન મળતું રહ્યું. અને ત્યારે બધી એજ ટુર્નામેન્ટ માં હું રેગ્યુલર રમતો, અંડર 16 હોય, અંડર 17 હોય, અંડર 19 હોય, એટલે એવી રીતે રમતા 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 જેમ કોઈ પણ બિઝનેસની સફળ થતા 10 વર્ષ લાગી જાય એમ ક્રિકેટરને રીતે મને લાગે પ્રોગ્રેસ થતા થતા 8-10 વર્ષ લાગી જ જતા હોય. એટલે એવી રીતે 1.5 અરાઉન્ડ 22-23 વર્ષની ઉંમરે મારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટના પરફોર્મન્સને કારણે સિલેક્ટેડ ઇન ટુ ધ રણજી ટ્રોફી ટીમ. એમ પછી હું 10-11 વર્ષ રહીમો એમ, એ ભગવાનની દયા છે અને આજે મેં ગુરુજનોના નામ લીધા એ લોકોની પણ આશીર્વાદ છે.
એટલે અત્યારે આપણી વાત થઈ એ પ્રમાણે તમે ઓફિશિયલ મેચ રેફરી છો BCCI ના.
હા, એટલે મેં ક્રિકેટ રમવાનું છોડ્યું 2003-04 માં, પણ ત્યારે મારા ઇંગ્લેન્ડ અને કેન્યા રમવાના કોન્ટ્રાક્ટ ચાલુ હતા એટલે હું ત્યાં રમતો હતો. સાથે સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેનેજ કરવું પોસિબલ નતું એટલે આઈ ઓપ્ટેડ ફોર રિટાયરમેન્ટ ફ્રોમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઇન્ડિયામાં. પણ મને 2008 માં એક ઓપોર્ચ્યુનિટી મળી, 2008-09 માં, કે BCCI બધી જે એની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે એમાં જેમ અમ્પાયર્સ હોય તેવી જ રીતે મેચ રેફરીઝ ની પણ અપોઇન્ટમેન્ટ થવા માંડી. એમાં એ લોકો એવા ક્રિકેટરોને શોધતા હતા કે જે ડિસેન્ટ અમાઉન્ટ ઓફ ક્રિકેટ રમ્યા હોય, 50 કરતા વધારે રણજી ટ્રોફી મેચીસ રમ્યા હોય અને જેમનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રિઝનેબલી સારું હોય, એટલે પછી તે કન્ડક્ટેડ એક્ઝામ્સ ને એમાં આઈ ગોટ થ્રુ. એટલે હું લગભગ મારું 10મું વર્ષ છે એઝ અ BCCI મેચ રેફરી.
હવે રમતા નથી અને રેફરી તરીકે કામ કરો છો તો કેવું લાગે છે?
થોડું અલગ છે. ક્રિકેટમાં મને એવું લાગે કે સૌથી પહેલું કામ બધા જ રમવું છે, એ જ છે. એને ઓફિશિયેટ કરવું કે મેનેજ કરવું એ બધું બહુ રિલેટિવલી અઘરું હોય છે. પણ ના, મને ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું ગમે છે, ક્રિકેટ જોવું ગમે છે અને આઈ ફીલ બ્લેસ્ડ કે મને હજી એટલો સારા સ્ટાન્ડર્ડનું ક્રિકેટ જોવા મળે છે રેગ્યુલરલી બીંગ એન ઓફિશિયલ. ભલે એક ન્યુટ્રલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું થાય પણ આઈ રીલી એન્જોય વોચિંગ ક્રિકેટ.
સાવ સાચી વાત છે. પ્રકાશભાઈ, ક્રિકેટ પ્રેમની તમારી વાત સાંભળીને અત્યારે જે આ 26 મેના ક્રિકેટ લિજેન્ડ સચિન પર એક ફિલ્મ રિલીઝ થઈ એ યાદ આવી, સચિન અ બિલિયન ડ્રીમ્સ. તમે પણ એમની કઈક એવી વાત લોકોને કહી શકો એમ છો કે જે એમના ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધ વિશે ગુજરાતીઓને જણાવે કે જે ખરેખર ઇન્ટરેસ્ટિંગ રહેશે, તો એ શું છે?
બહુ સારી વાત કાઢી તમે, કારણ કે કોઈ પણ સારું કામ શરૂ કરતા પહેલા આપણે ભગવાનને યાદ કરવા જોઈએ અને ક્રિકેટની જો વાત કરતા હોય તો સચિનને જ યાદ કરવા જોઈએ સૌથી પહેલા એના માટે. તો સચિન તેંડુલકરનું છે ને એવું છે કે એ એક જ ક્રિકેટર એવો છે કે જે સર ડોન બ્રેડમેન સાથે સરખામણી એની થઈ શકી અથવા કોઈ કરી શક્યું એમ. અને સર ડોન બ્રેડમેન એ ઓસ્ટ્રેલિયાના આઇકોનિક ક્રિકેટર હતા. અત્યારમાં હાલત એવી છે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બે જાયન્ટ ક્રિકેટ નેશન્સ છે. આ બે જ કન્ટ્રી એવા છે કે જ્યાં ક્રિકેટનું કલ્ચર એટલું વિકસ્યું છે અને એટલું જ વિસ્તર્યું પણ છે. સચિન તેંડુલકર માટે ઓલ ઓવર વર્લ્ડ બધે જ રિસ્પેક્ટ હોય, બહુ નેચરલ વાત છે. પણ ઓસ્ટ્રેલિયામાં અને સ્પેશિયલી સિડનીમાં એના માટે ખૂબ જ રિસ્પેક્ટ છે. તમને કદાચ ખબર હશે કે સચિન જયારે રિટાયર થયા ત્યારે સિડની હેરાલ્ડે એવું લખી દીધું કે તેંડુલકર ડિપાર્ટ્સ એઝ અ ડેઇટી ઓફ ક્રિકેટ. ખૂબ સારો મેસેજ આપ્યો કહેવાય. કે અને શેન વોર્ન હંમેશા કહેતા કે માય ગ્રેટેસ્ટ ઓપોનન્ટ વોઝ સચિન તેંડુલકર. ઓસ્ટ્રેલિયા એક બહુ સ્પોર્ટિંગ કલ્ચર વાળું નેશન છે. અનફોર્ચ્યુનેટલી મેં વિઝિટ નથી કર્યું, પણ મારા બહુ બધા મિત્રો જેની સાથે હું ઇંગ્લેન્ડમાં રમતો હતો અને કેન્યામાં રમતો હતો, એ લોકો સિડનીમાં, પર્થમાં, મેલબર્નમાં બધે સેટલ થયેલા છે. એટલે આઈ ફેસિનેટ ધેટ કન્ટ્રી. અને એ લોકોનું જે સ્પોર્ટિંગ કલ્ચર છે એ મને બહુ એટ્રેક્ટ બી કરે છે. મારા ઓસ્ટ્રેલિયાના ફ્રેન્ડ કહેતા હતા કે તમે કોઈ પણ ઓસ્ટ્રેલિયનને મળો તો સૌથી પહેલો પ્રશ્ન પૂછે કે વોટ સ્પોર્ટ ડુ યુ પ્લે. આપણે જેમ ઇન્ડિયામાં પૂછીએ ને કે ભાઈ તમારે કેટલા બાળકો છે કે તમે શું કરો છો, તો એ વસ્તુ મને ખૂબ ખૂબ સારી લાગી કે કેટલું સારું કહેવાય. અને એ લોકો પોતાના કન્ટ્રી માટે રિપ્રેઝેન્ટ કરતા જે ખુલ્લાસથી અને જે ડેડિકેશનથી રમે છે એ બહુ દાખલો બેસે એવી વાત છે. કમિંગ બેક ટુ સચિન, સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ને એ તો બધાને ખબર હોય. પણ એક વાત એવી છે કે સચિન તેંડુલકરની ટેસ્ટ મેચની એવરેજ અરાઉન્ડ 53 રનની છે, પણ સિડનીમાં એમની એવરેજ છે 161 રન. 161 રન. હા, એટલે સિડની સાથે એમનું લવ અફેર કહી શકાય આપણે. એમનું હેપી હન્ટિંગ ગ્રાઉન્ડ હતું. હવે મારે જે વાત કરવી છે જે એ છે 2004 ની સિરીઝની. હવે જે ક્રિકેટ ફોલો કરતા એ લોકોને ખબર હશે કે જયારે જયારે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા રમવાનું હોય સામા સામે ત્યારે એનું બિલ્ડઅપ બહુ પહેલેથી શરૂ થઈ જાય. આશરે 15-20 દિવસ મહિના પહેલાથી એ સિરીઝ વિશે વાતો થવા માંડે. એક સાયકોલોજીકલ વોર ચાલુ થઈ જાય, એક મેન્ટલ મેસેજ, મેન્ટલ ટફનેસ ઉપર ને જવા માંડે, થોડી નાની નાની કોન્ટ્રાવર્સીઝ ઉભી થવા માંડે. અને એમાં મીડિયા પણ થોડોક મસાલો ભેળવતું હોય અને થોડાક બંને ટીમના પ્લેયરોને બી એવી રીતે તૈયાર કરેલા હોય કે તમારે આવી રીતના સ્ટેટમેન્ટ કરવાનું. બંને કરતા હોય, ઇન્ડિયા બી કરતું હોય, ઓસ્ટ્રેલિયા બી કરતું હોય. એટલે કે આવું નાઇસ બિલ્ડઅપ થાય. એટલે 2004 જયારે ત્યાં સચિન આવ્યો ત્યારે બહુ એક્સપેક્ટેશન હતા કે સચિન તેંડુલકર તો ઓસ્ટ્રેલિયાની ટીમને એકદમ ભારે પડી જશે અને ખૂબ સારા પરફોર્મન્સ કરશે. અનફોર્ચ્યુનેટલી એવું થયું નહીં. પહેલો ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં રમાણો એ ડ્રો થઈ ગયો, એમાં સૌરવ ગાંગુલીએ સેન્ચુરી કરી. બીજો ટેસ્ટ મેચ આપણે એડિલેડમાં રહીમાં, એમાં રાહુલ દ્રવિડે ડબલ સેન્ચુરી કરીને આપણે જીતી ગયા ટેસ્ટ મેચ, પણ એમાં બી સચિન તેંડુલકર કંઈ ખાસ રન ના કરી શક્યા. ત્રીજો ટેસ્ટ મેચ મેલબર્નમાં હતો, એમાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું ને રિકી પોન્ટિંગે ડબલ સેન્ચુરી કરી. અગેન સચિન તેંડુલકરના કંઈ સ્કોર ના થયા. ઓસ્ટ્રેલિયન મીડિયા રિચર્ડનું જોરદાર ક્રિટિસિઝમમાં લાગેલું કે ભાઈ આવા કેવા માસ્ટર બ્લાસ્ટર કે એના 150 રન બી આખા સિરીઝમાં નથી થતા. અને યુ નો જે ટિપિકલ રેટરિક જર્નાલિઝમ હોય એ લેવલ સુધી બધું થવા માંડ્યું. છેલ્લો ટેસ્ટ મેચ સિડનીમાં હતો. હવે સિડનીમાં સચિન તેંડુલકર રહીમાં અને એવું રહીમાં કે લાઈક માણસોને જિંદગીભર યાદ રહી જાય. અને પહેલી ઇનિંગમાં 240 રન નોટ આઉટ ગયા, બીજી ઇનિંગમાં 60 રન નોટ આઉટ ગયા. એટલે આખી સિરીઝનો પૂરું સાટું વાળી દીધું એક જ ટેસ્ટ મેચમાં 300 રન કરીને. હવે ક્રિકેટમાં ટેસ્ટ મેચમાં એમાં પ્રોટોકોલ એવો હોય કે જે પ્લેયરે સારું પરફોર્મન્સ કર્યું હોય તે એન્ડ ઓફ ધ ડે મીડિયાને સંબોધિત કરવું પડે અને મીડિયાને ઇન્ટરેક્શન કરવું પડે. એટલે સચિન ઓબ્વિયસલી 240 રન કર્યા હતા એટલે મીડિયા કોન્ફરન્સમાં એમને મોકલવામાં આવ્યા બેટા. એટલે ઓસ્ટ્રેલિયન મીડિયાના બે ત્રણ જે જર્નલિસ્ટ હતા એમણે કીધું કે તમે તો અમારાથી ઘણા નારાજ હશો એમ, કે અમારે તો અમે તમારું ખૂબ ક્રિટિસિઝમ કર્યું, ખૂબ તમારા વિશે લખ્યું. તો સચિનનો જવાબ એ કે ના, આઈ ડોન્ટ થિંક સો, કે તમે તમારું કામ કરતા હતા, હું મારું કામ કરતો હતો એમ. તમે લખ્યું હશે તો વિચારીને જ લખ્યું હશે અને હું મારું કામ કરતો હતો અને આજે હું મારું કામ બરાબર કરું છું એટલે જ તમારી સામે બેઠો છું એમ. પછી એમણે વળતો પ્રશ્ન કર્યો કે તમને શું થયું આ વાંચીને એમ, અમે આવું તમારા વિશે લખ્યું તો વોટ વેર યોર રિએક્શન. એટલે સચિન કે ટુ બી ઓનેસ્ટ કે તમે શું લખ્યું છે મેં વાંચ્યું જ નથી, એટલે કે એમાં કોઈ ખરાબ લાગવાનો પ્રશ્ન જ નથી એમ. આઈ ડોન્ટ રીડ ન્યૂઝ પેપર એમ. એટલે ધે વર ટેકન અબેક કેમ કે સચિન તેંડુલકર ન્યૂઝ પેપર જ નથી વાંચતો. કે હા તમે કઈ બી લખો ને એની એના વિશે મારી ગેમમાં કઈ ફેરફારો થઈ જાય એવું તો હોય નહીં એમ. એટલે વી આર ટ્રેન્ડ, વી આર ટોટ ઇન અ મેનર કે અમારે મીડિયાને બહુ ફોલો ના કરવું જોઈએ. એટલે એક જણા એવું થઈને આગળનો પ્રશ્ન કર્યો કે શું તમે કાલે જ નહીં વાંચો એમ અમારું ન્યૂઝ પેપર? તો કે ના, મેં ડિસોરન કર્યા છે એ જાણવા માટે મારે તમારું છાપું વાંચવાની જરૂર નથી, મને ખબર છે કે મેં કર્યા છે ડિસોરન ને. એટલે દેટ વોઝ હિઝ આન્સર. અને જેમ મેં કહ્યું આમ આખી જેમ સાયકોલોજીકલ એડવાઇઝર્સ ટીમની સાથે રહેતા હોય, સપોર્ટ સ્ટાફ રહેતા હોય, ફિઝિકલ એડવાઇઝર્સ રહેતા હોય, એવી રીતે મીડિયા ઇન્ટરેક્શન કેમ કરવું એના બી કાઉન્સેલર ને એડવાઇઝર્સ ટીમ સાથે રહેતા હોય અને ટીમ કોચિસ ઘણા વખત થી ઈવન રણજી ટ્રોફી માં બી અમને કહેવામાં આવતું કે ડોન્ટ રીડ ન્યૂઝ પેપર નેક્સ્ટ મોર્નિંગ. એમ હોય શકે કે તમે બહુ સારા રન કર્યા હોય પણ એ લોકો લખી નાખે કે ભાઈ આને તો 2-3 કેચ ડ્રોપ થયા હતા અને આને તો સારી બેટિંગ નહોતી કરી ને એના નસીબ જોગે રન થઈ ગયા. એમ પણ વિચારવાની વાત એ છે કે સચિન તેંડુલકર એ ના કોઈ નારાજગી દેખાડી ના કોઈ ઓવર રિએક્ટ કર્યું અને લાઈક સિડની એમણે એમને ત્યાં એક્સેપ્ટ બી કર્યું કે સિડની તો મારું હેપી એન્ડિંગ ગ્રાઉન્ડ છે, અહીંયા તો હું જયારે આવું ત્યારે મને વિશ્વાસ જ છે કે હું કરી શકે. એટલે ધીસ વોઝ વન ઓફ ધ થિંગ્સ એમ કે મને એવું લાગ્યું કે ઓસ્ટ્રેલિયાના અને સ્પેશિયલી સિડનીના માણસોને જાણીને ખૂબ આનંદ થશે કે સચિનનું આ એક ખૂબ નસીબ બનતું ગ્રાઉન્ડ છે.
ખરેખર તમે જે પ્રકાશભાઈ વાત કરી સિડની અને સચિનના સંબંધ વિશે જાણીને અહીંયાના ગુજરાતીઓ તો ખુશખુશાલ થઈ જવાના.